સત્સંગ એ પણ એક સાધન છે. સત્સંગની ઉપાસનાથી પણ માણસ સન્માર્ગે વળે છે. સત્સંગથી સારો વિચાર મળે છે અને એ વિચાર વડે માણસ પોતાની જાતને તપાસતો હોય કે હું ક્યાં છું, હું કેવો છું, મારે શું છે. આ બધી બાબતો વડે પોતાના જીવનનું સાધન એકત્રિત કરે. સાચા ખોટાનો નિર્ણય સત્સંગ શીખવાડે છે. જે ખોટું હોય એ તરત સમજાય કે નહીં, સત્સંગે આપણને આ રીતે માર્ગદર્શન આપ્યું છે. સત્ય છે એનો સ્વીકાર કરવા માટે સત્સંગ આગ્રહ કરે છે, આનો તમે સ્વીકાર કરી લો. તો સદગુરુનું સાચું સાધન એ આપણા જીવનનું પરમ કલ્યાણ કરે છે. સાધન સાચું તે છે કે જે આપણું પરમ હિત કરે. સદગુરુનો સત્સંગ એ છે કે જે આપણા જીવનને હંમેશા પાવન કરે છે. પવિત્ર થયેલું જીવન વિચારોથી વ્યવહારથી ઉન્નત બનશે. વિકૃતિઓ અને વિકારોનો કચરો ગંદકી દૂર થશે. આ છે સત્સંગનું સાધન. તો સત્સંગના સાધનની અંદર જે મારે એમના શ્રી મુખે કહ્યું, હરખશીલ રાખો ને હૈયે. જો આવા જે મારા આપણને મળ્યા છે આપણા જીવનમાં, આપણું પરમ સદભાગ્ય છે અને એમની પાસેનો આ સત્સંગ મળ્યો છે, અને સત્સંગ દ્વારા આપણા જીવનની અંદર કંઈક પરિવર્તનો આવે છે, કંઈક પરિવર્તનો આવતા જાય છે વ્યવહારમાં, વિચારમાં, વાણીમાં, તો એ પરિવર્તનોથી એક આનંદ આવે અને સતત એનો ઉત્સાહ બન્યો રહે. એટલે જે કઈ અનુભવ થાય એ અનુભવને સમજો. એ અનુભવ સમજ્યા પછીથી આપણી સ્થિરતા આવે અને સ્થિરતા થાય એટલે એક પ્રકારનો સુખ શાંતિનો આનંદ કે હાશ, હવે હું કંઈક મારા જીવનમાં ઠર્યો, જીવનમાં ઠરેલ પણ હું આવું એટલું બધું સસ્તું કે સહેલું નથી. મોટી ઉંમરે પણ માણસ ઠરેલ નથી કહેવાતો હતો ઘણી વાર, ઉછાછળો હોય, પણ સત્સંગ આપણને ઠરેલ બનાવે છે. ભલે માણસ તરીકેનું જીવન હોય, એ ચોમાસાના વરસાદ જેવું કહેવાય, એ વરસાદ આવ્યો વરસાદ આવ્યો, પણ ચોમાસા પછી તે પાણી ઠરે ને ત્યારે કામ લાગે. એમ સત્સંગમાં, સત્સંગની અંદર પણ માણસ ઠરે, ઠરેલ થાય ત્યારે એનો ઉપયોગ થાય. હાશ મારું જીવન ઠર્યું, તો એનો આનંદ અને એ પણ સંયમ પૂર્વકનો આનંદ. આનંદ અને અનુભવ છીછરો ન હોવો જોઈએ. હંમેશા આનંદને ઊંડાણમાં લઈ જાઓ, અનુભવને છેક ઊંડાણ સુધી ઉતારો અને એ રીતે આપણી જાતને ગંભીરતાથી વિચારી સમજીએ. થઈએ ગંભીર દિલ દરિયે. દરિયો તો ઉછળતો તોફાની જ હોય, પણ અહીંયા જય મહારાજે કહ્યું કે જયારે સાધક તરીકે, જય મહારાજના સેવક તરીકે તમે છો, તમને અપનાવ્યા છે, તો હંમેશા સમુદ્રની માફક અગાધ રહો પણ ગંભીર. દરિયો ઉપર ઉછળતો હોય પણ અંદરની બાજુએ તો સ્થિર અને શાંત હોય. જેટલા ઊંડાણમાં, ઊંડાણમાં શું તો ભાન કરવાનું હતું. એટલા માટે કહ્યું થઈએ ગંભીર દિલ દરિયે, અને કહ્યું હરખશીલ રાખો ને હૈયામાં રાખો. આનંદ, આનંદનો સંયમ. ઘણીવાર આનંદનો અતિરેક થઈ જાય ને તો માણસ છકી જતો હોય છે, એને ભાન નથી રહેતું. એ તો એમ જ કે જો અમે મહારાજના કેટલા નજીક છે, અમે મહારાજના છે, તું કોણ છું, આગો ખસ, બીજાનું અપમાન કરે. જેટલા પણ સંત પુરુષ કોઈ મહાપુરુષોના નજીકમાં જઈએ ને, એટલા જ શીલ શાંતિ વાળા ધૈર્ય વાળા અને શિસ્ત વાળા બનાય, તો જ સમજવાનું કે થઈએ ગંભીર દિલદરીએ. પણ સાનિધ્ય પચાવતા ના આવડ્યું એ ટકે નહી. જેમ પૈસો સંપન્ન ખૂબ ભેગો થયો હોય પણ એ જીરવતા ના આવડે તો એ જતો રહે. એટલે જે કઈ આપણને આપણી ઉપાસનાનો આપણી સેવાનો અનુભવ થતો હોય એના વડે આપણે ઊંડાણમાં ઉતરીએ, ગંભીર થવાનું, છીછરા નહીં. અને જો છીછરા થયા તો સમજી લેવાનું કે સામે જોનાર માણસને પણ એ આંખ છે, એનું મગજ છે, એ ઓળખે છે, એ સમજે છે કે નજીકના માણસો કેટલામાં છે, બધાને ખબર હોય છે. હંમેશા જેટલી આપણી લાયકાત કેળવાય એટલી નમ્રતા અને વિવેક આવવો જોઈએ. તરવા નમ્રા ભવંતી ફલ આગમે. વૃક્ષો પણ સરસ મજાના ફળ આવે ને તો લચી પડે, આમ ઝૂકી પડે કે આવો ભાઈ હું તો સંપન્ન થયો છું, તમે લો. એમ સંપન્નતા હંમેશા માણસને વિવેકી બનાવે, દીન બનાવે, સંયમશીલ બનાવે. ત્યારે એને પચ્યું કહેવાય. એ સ્થાન પચ્યું, એ સેવા પચી. પણ જો સહેજ પણ કોઈ વ્યક્તિ આગળ તમે તમારું અસલ સ્વરૂપ દેખાડી દીધું એટલે પૂરું થઈ ગયું. હંમેશા સામે આવનાર વ્યક્તિ પાસે જેમ આપણું પદ વધતું જાય તેમ તેમ આપણામાં વિવેક અને ગાંભીર્ય આવું જોઈએ. હરખશીલ, શીલનું નામ છે ગાંભીર્ય, શીલનું નામ છે વિવેક, શીલનું નામ છે સંયમ, શીલ છે સદાચાર. કે જેટલા આપણે સંપન્ન થઈએ, જેટલું સાધન સંપન્ન થવાય એટલી જ આપણામાં ધીરતા, સ્થિરતા, શાંતિ. જે મહાપુરુષો દિવ્ય વિભૂતિઓ પોતાના સાધન ભજનના માર્ગમાં જેટલા ઉપર ઉઠ્યા, જેટલી એમની ઉન્નતિ થઈ એટલા જ એ બિલકુલ ધીર, ગંભીર, શાંત અનુભવી થઈ ગઈ. તો અનુભવ જ્યારે આવે અને સ્થિરતા આવે, અનુભવ ઉપજે જયારે, શું કરવા ભમશે ત્યારે, એટલે એ સ્થિર થઈ ગયો, સ્થિરતા આવી ગઈ. અને સ્થિરતા આવ્યા પછીથી સુખી, કોઈ અશાંતિ નહીં, હરખ. પણ એ હરખને કેવી રીતે સંયમમાં રાખવાનો, ઉછળી નહીં જવા દેવાનો. ધીમે તાપે દૂધ ઉકળે ને તો કશું ના થાય, પણ વધારે તાપમાં દૂધ ઉકાળો કરીએ તો ઉભરાઈને બહાર આવે. એમ સેવાનો તાપ હળવો હોય, ક્યારે ઉભરી ના જઈએ, છલકાઈ ના જઈએ, આપણામાં એક ગાંભીર્ય આવે. એનું નામ છે હરખ અને શીલ, બંને હોવા જોઈએ. સંયમે હોવો જોઈએ અને આનંદ પણ હોવો જોઈએ. સંયમ તૂટવો ન જોઈએ, આનંદ ઓછો ના થવો જોઈએ. જે કોઈ હોય બધાને સાથે રાખીને, બધાની સાથે સદભાવ કેળવીને, બધાનો સુરદભાવ કેળવી લઈને પછીથી સંયમ ઉપર સંયમપૂર્વક કોઈનું અપમાન નહીં કરવાનું. ભલે નાનો માણ પણ સેવા તો કરે છે, એની સેવા તો એ મહારાજની સેવા છે. તમે જે સેવા કરો છો અહીંયા બેસીને, અને મંદિરના કોઈ ખૂણે બેસીને, બીજો કરે જ્યાં કોઈને કોઈ જોતો નથી, એ પણ સેવા તો મહારાજની જ છે. ભલે ગમે તેવી નાનામાં નાની સેવા, માત્ર નાની છે જ નહીં, સેવા એ સેવા છે. એની શક્તિ, એનું સ્વરૂપ વરવા હોય છે, આગવા હોય છે. એવા સતગુરુ સ્વરૂપ હોય અલગા. તો જય મહારાજ ના શ્રીમુખ માંથી આ એક જ આજ્ઞા નીકળી, હરખ શીલ રાખો હૈયે, ધીરજ રાખજો. બઉ ધીરજ રાખવી પડે. વાત વાતમાં જોઈએ તો, ચારે બાજુ જોઈએ તો, કોઈ કઈ બોલી જશે, કોઈ કઈ કહી જશે, કોઈ કઈ શું કરશો, પછી શાંતિથી આપણને આપણે પતાવવું પડે. આજે એક માણસે કહ્યું કે મહારાજ આ સફાઈનું કામ કર્યું, આજે પાછા રસ્તા એવા ને એવા થઈ ગયા છે, એટલે આપણે મૂકી દેવું. એ છે શીલ. શીલ ની અંદર તો ઘણો બધો શબ્દ કહેવાય ગયો, એક શીલ શબ્દમાં ઘણું બધું એની અંદર ભરેલું છે, ભંડાર છે, અને એમાં શક્તિ પણ એટલી બધી છે. તો હરખ અને શીલ બંને સાથે રહેવા બહુ મુશ્કેલ છે. ઘરમાં પ્રસંગ ચાલતો હોય ને આપણને આગળ પડતા બનાવી દીધું, બધું તમારે એમ ભરવાનું, આમ જતા હોય તો ધક્કો મારતા, કુણી મારતા, હર્ષેલતા જઈશું, પછી કઈક શબ્દો બોલતા જઈશું, એ લાયકાત વિનાનું થઈ ગયું. યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો અને જે બધા આવ્યા મહેમાનોમાં સૌથી પહેલી પૂજા તો કોની થાય, સૌથી મોટો હોય એની, કોની પૂજા કરવી, ખૂબ વાદ વિવાદ છેડાયો અને એમાં તો શિશુપાલને વિદાય થઈ જવું પડ્યું. પણ કૃષ્ણને જે અગ્ર પૂજા આપી, એટલે જેને મુખ્ય મહેમાન કહેવાય, અગ્ર પૂજા મળી એટલે મોટામાં મોટું સન્માન મળ્યું એ રાજસુ યજ્ઞની અંદર. અને એવડા મોટા માણસને આટલું સન્માન મળ્યું એ પથરાળા ઉઠાવવા બેસી ગયો. શીલ સેત, પણ અહંકાર નહીં. કોઈ સેવા નાની નથી, સેવા માત્ર મોટી છે. અહીંયા આવ્યા હોય ને કોઈને ઉલટી થઈ ગઈ કે કોઈ નાનું બાળક એને હાજર થઈ ગઈ તો હું ઉઠાવું, આંગણું આપણું છે, ચાલો તમે એક બાજુ બેસો, એને બેસાડીએ, પાણી આપીએ, સાફ કરીએ, એમાં આપણે આપણું સાફ કરી નાખીએ. આમાં સહેજ પણ અમર્શ ન થવો જોઈએ, હું આ કરું, અને એ કામ થઈ જાય ત્યારે સમજવાનું કે શીલ એની અંદર એના પોતાનું સદાચાર એની શોભા. હરખ શીલ રાખો ને હૈયે કહીને જે મહારાજે બહુ મોટામાં મોટી વાત કહી દીધી છે. કોઈ પણ સેવાની સુગ હોવી નહીં જોઈએ, સહેજે સુગ ના હોવી જોઈએ કોઈ પણ સેવા. પછી ઘરની અંદર વડીલ વૃદ્ધ ઘરડા હોય ને એનો ઝાડો પેશાબે ઉઠાવવો પડે, અને એ આપણે સંપન્ન છીએ, ભણેલા છીએ, અને સામે માણસ વૃદ્ધ છે, અશક્ત છે, એની સેવા આનંદપૂર્વક કોઈ પણ જાતના મનની અંદર અમર્શ વગર કર્યું એનું નામ એનું ચારિત્ર્ય, એનું શીલ. જો ને માણસ કેવો આવડો મોટો છે અને આ સેવા કરી રહ્યો છે, સામે એ માણસને પણ સેવા લેનારને પણ આમ એનું હૃદય એમ થશે કે હું આ સેવા લઈ, એને ક્ષોભ થાય કે આ સેવા મારી લે અને આ વ્યક્તિ મારી સેવા કરે, એને અંદરથી ક્ષોભ ઉઠે, શરમ ઉઠે. પણ એ સેવા જે થાય પ્રેમથી આનંદપૂર્વક એનું નામ છે ચારિત્ર્ય, એનું નામ છે શીલ. તો હરખ શીલ અને એને હૈયામાં રાખવાનું છે. ક્યાંય શોધવા ના જવું પડે કબટમાં મૂકેલું કે ચોપડીમાં લખેલું વાંચવા ના જવું પડે. જયારે પણ જરૂર પડે ત્યારે ઉપયોગમાં તરત જ હાથમાં આવી જાય, એટલે એને ક્યાં રાખવું પડે, હૈયામાં. ક્યાંક કબાટમાં, ક્યાંક નોટમાં, ક્યાંક સેફટી બોક્સમાં મૂક્યા હોય તો ચાવીઓ હોતી પડે. પણ આ તો મહારાષ્ટ્રી એની ત્વરા બતાવી છે, એની ઉપયોગિતા બતાવી છે, હૃદયમાં રાખો. ક્યાંય શોધવાના જવું પડે, તરત જ હાથમાં આવી જાય. આ છે અનુભવો છે, અને અનુભવોનું આ છે નવનીત. અનુભવ ઉરૂપજે જયારે શું કરવા ભમશે ત્યારે એક સ્થિતિ એક અવસ્થા મૂકી દીધી, અને પછી કહ્યું એના માટે શું કરવાનું કે હરકશીલ રાખો, હૈયામાં હોવું જોઈએ. અને હૈયું એટલે તો આપણું અસ્તિત્વ છે, આપણું સર્વસ્વ છે. એ તો કેમને કાંક હૃદય વગરનો છે. હૈયું એ આપણું આપણી મોટા મોટી તિજોરી છે, ત્યાં બધું જ સંગ્રહાય, બધું જ સંગ્રહાય લાગણીઓ સહિત. એટલે હૃદયની એ તિજોરીને જે મહારાજે કહ્યું કે તમારો આનંદ પણ એમાં સંગ્રહી રાખો, હૃદયની તિજોરીમાં, અને તમારો સીલ, તમારો સંયમ, તમારું એક પણ એને હૃદયમાં મૂકી રાખો. કેમ? કિંમતી છે. જેમ કિંમતી વસ્તુ તિજોરીમાં આગી અંદર ઓળી મૂકીએ છીએ, એમાં અનુભવ, હરખ, આનંદ અને શીલ આ બધું જ ખૂબ કિંમતી છે. એટલે એને બીજે ક્યાંય ના મૂકશો, મૂકો તો એને હૃદયમાં જ મૂકજો કે કોઈ લઈ ના જાય, ભૂલાઈ ના જાય, ચોરી ના થાય. હરખ શીલ રાખો, હંમેશા હંમેશા બન્યો રે, સતત એને ઢંઢોળવો ના પડે. અંદરથી તરત જ જાગૃત થઈ જાય. કોઈ માણસ પડી ગયો, વાયુ આવ્યું, તરત દોડી જઈએ એનો ઉભો કર, એ છે તે અંદરથી તરત જ મળી ગયું. તો ત્વરા કેટલી બધી છે સેવાની, અનુભવની અને આપણી સ્થિરતાની. કેટલો સરસ ભાવ છે, કેટલો સરસ નિચોડ છે આ પંક્તિઓની અંદર, કે હરખશીલ સાથે રાખવાનો, પણ એને અનુભવનો, સ્થિરતાનો, ચંચળતાનો નહીં, એને હેઝિટેશન કે ને હલમડોલમ નહીં, એની પોતાની એનું ગંભીર, એની સ્થિરતા, ગંભીરતા. માણસ શોભે એના શીલથી, વિનય વિવેકથી શોભે, એના હૃદયની અંદર હંમેશા પ્રેમ હોય, દયા હોય, સેવા હોય, સદભાવ હોય, કરુણા હોય. અને એટલા માટે કહ્યું કે આ એ શીલને આ જે બધું કહ્યું એનું નામ જ શીલ, દયા, સેવા, પ્રેમ, કરુણા, એ જ શીલ છે. એને એ હંમેશા હૃદયમાં હોવું જોઈએ, તરત જ આથવગું થઈ જાય. અને ત્યાં મૂકવાનું કેમ કહ્યું? કે જેમ આપણા ઘરની અંદર આપણે નજીકમાં નજીક વસ્તુ હોય, જરૂર વાળી વસ્તુ હોય, તેને અંધારામાં ઉઠીને વગર લાઈટ કરે પણ આપણે એને લઈ શકીએ, ભલે અંધારું હોય, લાઈટ કરવા જઈ સમય જશે પણ પેલું તરત હાથમાંથી ખેંચી લાવશે. એમ હૃદયમાં રાખવાની વાત કરી એટલે એને ક્યાંય અંધારે અંધારે આવીએ ને તો ઉઠાઈ લેવાય હૃદયમાંથી. કેટલા જય મહારાજની કેટલી સરસ ત્વરાની ટકોર છે, વાર ના લાગે સહેજ પણ. જીવનના કોઈ પણ અનુભવો જયારે સ્થિરતામાં પરિણમે ત્યારે એને સાચવવી પડે, એને સંગરવી પડે, નહીતર અનુભવોની સ્થિરતા તૂટી જતા, ખોવાઈ જતા, ખલાસી બહાર નથી લાગતી, માણસ ભૂલી જાય. અને એટલા માટે કહ્યું કે આ બધાને હૃદયની અંદર રાખો, નજીકમાં નજીક રાખો, સહેજ પણ આગી નહીતર અળગા અફડાઈને મરશો. જો અળગું થયું તો ગયું સમજી લેવાનું. જય મહારાજના શ્રીમુખના આ શબ્દોનું કેટલું વજન છે, કેટલી શક્તિ છે એની અંદર, અનુભવ, સ્થિરતા અને એને પોતાના અંતઃકરણમાં સ્થાપી રાખવાની. અનુભવ ઉર ઉપજે જ્યારે કેટલો આનંદ થાય. કોઈ પણ સાધન ઉપાસનાની અંદર સરસ મજાની અનુભૂતિ અનુભવ થયો એમ થાય કે આજે ગદગદ, આજે બહુ સરસ દિવસ, આટલા વર્ષોથી પણ આજે મને અનુભવ થયો. એ અનુભવ એટલે એના માટે તો મોટા મોટી સંપત્તિ થઈ ગઈ. તો આ બધાને સાધન સાધે, સાધન સદગુરુનું સાચું, પણ એને સાધે કોણ? ગુરુમુખી. સાધન સાધે કોઈ ગુરુમુખી, ગુરુ મહારાજ ની આજ્ઞા પ્રમાણે જ ચાલે. સાધન સાધે નહીં મનમુખી. પોતાના મનનું ધાર્યું કરવા વાળો ક્યારેય પણ કોઈ સાધન ભજનમાં સફળ થઈ શકે નહીં, કરી શકે નહીં. તો અહિયાં તો જય મહારાજનું સાચું સાધન આ સત્સંગ, આ સાનિધ્ય, આ સેવા, આ દર્શન આપણને આટલું બધું મળ્યું છે. એ ઉપરાંત બીજું જે કઈ વધારે કરીએ આપણને આપણી ભાવના શ્રદ્ધા પ્રમાણે સૂજે તેમ, તો એ પણ અનુભવ છે. અનુભવની એ સંપત્તિ મૂડી છે, અને એને જેટલા આપણે વધારીશું એટલી સંપન્નતા આપણી વધશે, આપણી ઊંચાઈ વધશે, આપણી અંદરની સાત્વિકતા વધશે. તો આ બધા જ ભાવોને કરતા અનુભવ ઉરઉપજે જ્યારે શું કરવા બમશે, સમયા લઈ સાધનનું સાર સ્થિર થઈ ગયા. શેમાં સ્થિર થયા? જે સાધન કર્યું તું અને એનો નિચોડ. ખેતી કરી હોય 4 મહિના અને અત્યારે લણીને ઘેર લાવવાનું હોય, ખેતર તો ખાસું 2-5 વીઘાનું હોય, પણ ઘેર ભરીને કેટલું ગાડું ભરીને લાવવાનું હોય ઘેર, આખું ખેતર ગાડામાં આવી જાય, આવી ગયું ગાડું ખેતરમાં અને ખેતર ગાડામાં, બધું કોથળા ભરીને ભેગું કરીને ભરી દીધું, આખું ખેતર ગાડામાં થઈ ગયું, ગાડું ખેતરમાં અને ખેતર ગાડામાં. સમયા લઈ સાધનનું સાર, એમ આખા ખેતરની અંદર લણી દીધું, કચરું પૂરા એક બાજુ કાઢી નાખ્યા, ઢૂંઢા એક બાજુ કાઢી નાખ્યા, બાજરીના કોથળા ભરીને લઈને ઘેર સમયા કે હાશ 4 મહિનાની ખેતી કરી દીધે, આટલું વીઘે આટલું નીકળ્યું. સમયા લઈ સાધનનું સાર, નોગરના કોથળા ભરી વળી પરાના ત્યાં આગળ ઓઘા કરી મેલીએ. ઓઘા કહેવાય કે ચાક્યો કહેવાય? તો જે કઈ આપણે કરીએ સાધન ભજન ઉપાસના, સાધન સદગુરુનું સાચું જે કઈ કરીએ, એમાંથી એનો નિચોડ જે મળે, એ નિચોડ ને અહીંયા ગાડી જે મારે જે કહ્યું સાધન નું સાર, અને એને લઈને પછીથી બેસી જાઓ નિરાતે, પછી ખોટું ભમશો નહીં, શું કરવા ભમશો ત્યારે. ક્યાંય રખડવાની જરૂર નથી, મનથી કે તનથી સમયા લઈ, પોતે જ પોતાનામાં સમી ગયા, પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું. આપણા જીવનનો સાર શું? આપણો આત્મા. સમયા લઈ સાધનનું સાર, જે કઈ સાધન કર્યું, જે કઈ ઉપાસના કરી, જે કઈ ચિંતન કર્યું, જ્ઞાન મેળવ્યું, સત્સંગ કર્યો, એમાંથી સાર શું મેળવી લીધો? આપણું આત્મદર્શન, અને પછી પોતાનામાં જ સમી ગયા, બીજું છે જ નહીં. અદ્વૈત બોલે તે સૌ સાંભળે, અવાજ તો સંભળાય છે પણ અંદર બોલનારો દેખાતો નથી. બસ એ જે નથી દેખાતો એ જ હું છું, એ જ સાધનનું સાર, એને લઈને બેસી જાઓ. પછી કોઈ ઉપાસના, કોઈ દેવ, કશાની જરૂર નથી. માત્ર પોતાની અંદર જ પોતાના સ્વરૂપમાં બેસી ગયા. એનું નામ છે સમયાલય સાધનનું સાર. જય મહારાજ.